જય જીનેન્દ્ર, આપણે હવે આ પ્રશ્નોત્તર માળાનું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ મંગલાચરણથી. બધા હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જયાણમ, નમો લોયે સવસાહુ. જો પારલા જૈન મંદિર અંતર્ગત આ આપણે જે પાઠશાળાનો કાર્યક્રમ દર રવિવાર 10:30 થી 11:30 ચાલી રહ્યો છે, એ પાઠશાળાના કાર્યક્રમમાં હમણાં લોકડાઉનના કારણે આપણે પર્સનલી જૈન મંદિરમાં તો મળી નથી શકતા, એટલે આ નવો આપણે ઉપાય કાઢ્યો છે જેમાં આપણે ઓનલાઈન સ્વાધ્યાય કરીએ છીએ. એ ઓનલાઈન સ્વાધ્યાય માટે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, જે આપણો રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે ષટકારકનું ચેપ્ટર પૂરું કર્યું. એ ષટકારકનું ચેપ્ટર હવે આપણે એને આગળ વધારીએ છીએ. ષટકારકનું ચેપ્ટર આપણું પૂરું થયું, એના પછી આ નવું ચેપ્ટર જે છે ઉપાદાન નિમિત્ત, એ ઉપાદાન નિમિત્તનું ચેપ્ટર આપણે આગળ વધારીએ છીએ. એક મિનિટ, જરા ઓડિયોમાં ઇશ્યુ આવે છે.
અવાજ બરાબર સંભળાય છે?
હા, એક બીજી ફોરમ પર આપણે ઓડિયોમાં ઇશ્યુ આવે છે. એક મિનિટ. હેલો, હા, જે ઇન્સ્ટાગ્રામ ના યુઝર્સ છે એમને આપણે હમણાં થોડું ટેકનિકલ ડિફિકલ્ટી છે, એ થોડું સોલ્વ કરીને હમણાં પાછું શરૂ કરીએ છીએ. જો આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આ નિમિત્ત ઉપાદાન, એના માટે આપણે અમુક રેફરન્સીસ ઓલરેડી પાઠશાળાના ગ્રુપ ઉપર મોકલેલા છે. જે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રભાવના યોગમાં આપણે આ જૈન મંદિર આદિમાં પાઠશાળા આદિનો કાર્યક્રમ જે શરૂ થયો છે, તે પાઠશાળાના કાર્યક્રમમાં દરેક જગ્યાએ ઠેક ઠેકાણે અનેક જુદા જુદા સ્વાધ્યાયો અને કક્ષાઓ ચાલી રહી છે. એ કક્ષાઓમાં આજે જુદા જુદા વિવિધ સિદ્ધાંતો જે પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને માખણની જેમ તારવીને આપ્યા છે, એ સિદ્ધાંતોને આપણે અલગ અલગ ઊંડા ઊંડા ડેપ્થમાં આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, ઘૂંટીએ છીએ. જો પૂજ્ય ગુરુદેવશ્રી ન હોત તો ખરી રીતે આપણે આ બધા સિદ્ધાંતો ભણવાને લાયક પણ ન થયા હોત. એટલે મુખ્યમાં તો ગુરુદેવશ્રીનો આમાં ઘણો ઘણો ઉપકાર છે. એમના સિવાય જે ઘણા વિદ્વાનો દ્વારા આ નિમિત્ત ઉપાદાન આદિની ચર્ચા, પ્રવચનો, કક્ષાઓ લેવામાં આવી છે, એમાં સુમન પ્રકાશજીએ લીધેલા પ્રવચનોની લિંક મેં આપણા પાઠશાળાના ગ્રુપ ઉપર મોકલાવી છે, અને એમણે એક તૈયાર કરેલો એક ચાર્ટ પણ છે નિમિત્ત ઉપાદાનનો, એ પણ મેં આપણા ગ્રુપ ઉપર મોકલાવેલો છે, જેને બધા જુદેથી સાંભળજો, એનો લાભ જરૂર લેજો. એ સુમન પ્રકાશજીએ આ નિમિત્ત ઉપાદાનના ક્લાસ, જાણે કોઈ કે એક પઝલ સોલ્વ કરતા હોય એવી રીતના કાર્યનો કરતા કોણ, એમ આખો એક અલગ વિવિધ છે, અલગ જુદી શૈલીમાં એમણે ક્લાસ લીધા છે, બહુ સરસ ક્લાસ લીધા છે, એ પણ સાંભળવા યોગ્ય છે. આપણે આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાને ફોલો કરતા આપણે આગળ વધશું. જો સૌથી પહેલા તો જોઈએ કે આપણને મોક્ષ માર્ગમાં અથવા તો સુખી થવાના રસ્તામાં એક ઉપાદેય કાર્ય શું છે, મેઇન પ્રયોજનભૂત કાર્ય શું છે, તો સુખી થવા માટે કરવા યોગ્ય જો કોઈ મુખ્ય કાર્ય હોય તો પોતાના આત્માને જાણવો, સમજવો, એમાં જ લીન થવું, એને પોતા રૂપે માનવો, એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય પ્રગટ કરવું એ જ સુખનું એકમાત્ર કારણ છે. તો એવું જ હતું તો કહી દેવું તું કે ભાઈ તમે ભગવાન આત્મા છો, અને કામ પૂરું થઈ જાય તો પછી આખું કાર્ય કારણ પદ્ધતિ ને બધું સમજાવવાની શું જરૂરત હતી. આપણે આ પ્રશ્નોત્તર માળામાં 5 જુદા જુદા ચેપ્ટર ઓલરેડી જોઈ લીધા. દ્રવ્ય, ગુણ, પર્યાય, 4 અભાવ અને ષટકારક. બધા જ ચેપ્ટરમાં એક કોમન ફેક્ટર શું છે કે વસ્તુનું સ્વરૂપ કેવી રીતના છે અને કોઈ પણ કાર્ય કઈ રીતે થાય છે એ આપણને એક સિસ્ટમેટિક પદ્ધતિમાં સમજાવવામાં આવે છે. તો આ કાર્યની પદ્ધતિ આટલું બધું સમજાવવાની ક્યાં જરૂરત હતી? આપણને એમ ખાલી કહી દેવું હતું કે ભાઈ દરેક જીવ ભગવાન આત્મા છે અને પોતામાં લીન થઈ જાઓ તો તમારું કાર્ય થઈ જાય. ખ્યાલ આવે છે? જો આટલું સિમ્પલી કહી દીધું હોત તો કામ પતી ગયું હોત. અને એટલું કહ્યું પણ ખરું, જો આપણા શાસ્ત્રોમાં વિવિધ જગ્યાએ ક્યાંક સંક્ષેપમાં ઉપદેશ આપે છે, ક્યાંક વિસ્તારથી ઉપદેશ આપે છે, તો આપણને કહ્યું પણ ખરું કે જીવ ભગવાન છે અને ભગવાન થાય ગુરુદેવશ્રી તો હંમેશા કહે છે. પણ જો એટલાથી આપણે સમજી જતા હોત તો પછી આટલું વિશેષ ડિટેલમાં સમજાવવાની જરૂરત ન પડી હોત. આપણે કોઈ ડોક્ટર પણ હોય, કોઈ ટ્રીટમેન્ટ કરતા હોય હોસ્પિટલમાં, તો દર્દી હોસ્પિટલમાં જાય પછી આપણે પહેલા વિવિધ જાતના ટેસ્ટ કરે, સીટી સ્કેન કરી લે, ચેસ્ટ એક્સરે કરે, ઈસીજી કરે, ઘણા બધા જુદા જુદા ટેસ્ટ કરે. એ ટેસ્ટ કરીને શું કરવા માંગે છે કે પહેલા તો આખું બોડીને સ્ટડી કરી લેવા માંગે છે કે પ્રોબ્લેમ ક્યાં થયો છે, ક્યાંથી પ્રોબ્લેમ ઉભો થયો અને શું કરવાથી સોલ્વ થશે. છેવટે આ બધું કર્યા પછી સમરી તો એક જ સ્ટેટમેન્ટ નીકળે છે ને કે ભાઈ હા, દર્દીને હાર્ટ એટેક આવ્યો છે. સમરી ભલે એક સ્ટેટમેન્ટ નીકળે, એની પહેલા આખું સિસ્ટમેટિકલી સમજવું એ બહુ જ જરૂરી છે. એના વગર દર્દીની પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકતી નથી. હા, એ માટે બધા ટેસ્ટ કરવા ખૂબ જરૂરી છે. એવી જ રીતે જીન શાસનમાં છેવટે ઉપદેશની તારવણી જ્યારે થાય ત્યારે તારવણી શું નીકળશે કે જીવ ભગવાન આત્મા છે અને પોતામાં જ લીન થઈને પોતાનું જ સ્વરૂપ સમજીને પોતે અનંત સુખી થઈ શકે એમ છે. આટલો સિમ્પલ મેસેજ હોવા છતાં સંગની પંચેન્દ્રિય જીવ છે, આપણને આટલો ક્ષયોક્ષમ છે, માટે આપણે વસ્તુ સ્વરૂપ સમજવું અને ડિટેલમાં એને એનાલાઇઝ કરીને આ સિદ્ધાંત ઉપર આવવું ખૂબ અગત્યનું છે. કુનકુંદ આચાર્ય તો આપણને સમયસારજી પરમાગમમાં કે તું તારા જ્ઞાનથી તેને પ્રમાણ કરજે. જો પ્રમાણ ન કરે તો ખાલી દેખાદેખી ઉપદેશથી કાર્ય થતું નથી. માટે આ જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતોને અથવા પૂજ્ય ગુરુદેવશ્રીએ કહેલા સિદ્ધાંતોને ડિટેલમાં સમજવા માટે અને વસ્તુ સ્વરૂપની સાચી ઓળખાણ આપણને થાય એના માટે થઈને આપણે આ વિવિધ 5 મુખ્ય સિદ્ધાંતો છે, નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન નિમિત્ત અને ક્રમબદ્ધ પર્યાય. તો આમાંનો એક મુખ્ય સિદ્ધાંત એ ઉપાદાન નિમિત્ત જેનો આપણે આજે સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છે. જો આટલી ભૂમિકા બાંધીને આપણે આ આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટરને સમજવા માટે ઉદાહરણ સહિત એને સમજવાની કોશિશ કરશું. આ ચાર્ટ જે આપણને મોકલવામાં આવ્યો છે એ ચાર્ટમાં આખો ઉપાદાન નિમિત્ત જે વિષય છે એને એક પેપર પર એક સાથે એને સંક્ષેપમાં ગ્રહી લેવાની કોશિશ કરવામાં આવી છે. આમાં જો વિવિધ તમને એક ટ્રી ડાયગ્રામ દેખાય છે, પછી લેફ્ટ સાઈડ નિમિત્તનું ચેપ્ટર છે, રાઈટ સાઈડ ઉપાદાનનો પાર્ટ છે, અને એમાં વિશેષતા 1, 2, 3, 4, 5 એમ પોઈન્ટ વાઇઝ આપણને સમજાવવામાં આવ્યું છે. એક એક બાય એક એક ને આપણે જેમ જેમ ટોપિક આગળ વધતો જશે એમ જોશું. એટલે ચાર્ટ તમે હંમેશા તમારી સાથે રાખજો, સાથે એક પેન પેપર આદિ રાખજો. હવે આ વર્ચ્યુઅલ ક્લાસ આપણે થાય છે તો એમાં હું તમને કંઈક કહીશ જે તમારે કદાચ લખવાની જરૂરત પડી જાય, નહીં તો દૂરથી આપણને સમજવું અઘરું પડે છે. જો આ ચાર્ટ સમજવાની શરૂઆત કરીએ એના પહેલા આપણે ઉપર એના જે નોટ્સ લખેલા છે ઉપર કોર્નરમાં એ આપણે વાંચી લઈએ. જો લેફ્ટ સાઈડ લખ્યું છે સ્થૂલ સે સૂક્ષ્મ કો જાનના, સ્થૂલ સે સૂક્ષ્મ કો જાનના, કોઈ પણ કાર્ય થાય એ કાર્યમાં સ્થૂળતા એ કાર્ય કેવું દેખાય છે અને સૂક્ષ્મતા એ વાસ્તવિક એના અંદર ઊંડા પોલાણમાં જઈને આપણે વિચાર કરીએ તો દરેક દ્રવ્યનું પરિણમન કેવી રીતના થાય છે એનું આખું ડિટેલ આપણે આમાં જોશું. બીજી બાજુ શું લખ્યું છે રાઈટ સાઈડ, જ્ઞાત સે અજ્ઞાત કો જાનના, જે વસ્તુ આપણને જણાય છે જે વસ્તુ જ્ઞાત છે કહીએ, અથવા આપણા પ્રશ્નોત્તરમાળા બુકમાં એનું બીજું નામ પણ છે નિમિત્ત નૈમિત્તિક અધિકાર, નિમિત્ત નૈમિત્તિક અધિકાર. તો આનો મતલબ શું, આ ચાર્ટમાં એના માટે બીજું નામ આપ્યું છે કારણ કાર્ય મીમાંસા, કારણ કાર્ય મીમાંસા. આ બહુ ઇફેક્ટિવ ટાઇટલ છે. કોઈ પણ કાર્ય જ્યારે થાય છે તો એ કાર્યની પાછળ કારણો કોણ છે, કોઈ પણ કાર્ય જ્યારે થાય છે તો એ કાર્યની પાછળ કારણો કોણ છે એને સમજવું, એને એનાલાઇઝ કરવું, એની સારી રીતે મીમાંસા કરવી. કોઈ પણ કાર્ય જ્યારે થાય છે ત્યારે તે કાર્યની પાછળ કારણો કોણ છે એ સમજવાની સિસ્ટમેટિક એફર્ટ કરવી અથવા એ સમજવાની મીમાંસા કરવી તેને કારણ કાર્ય મીમાંસા અથવા ઉપાદાન નિમિત્તને સમજવું કહેવાય છે. તો હવે સેન્ટર પોઈન્ટ કોણ આવ્યું કે કોઈ પણ કાર્ય જ્યારે થાય છે તો કાર્ય એટલે શું, સૌથી પહેલા કાર્ય એટલે શું. તો જો ત્યાં એક ટ્રી ડાયગ્રામ દેખાય છે આપણને ચાર્ટમાં, એ ટ્રી ડાયગ્રામ ઉપર જ એ કાર્યના વિવિધ નામો લખ્યા છે. તમે કાર્ય કહો અથવા હાલત કહો, દશા કહો, પર્યાય કહો, ઉપાદેય કહો, પરિણમન કહો, પરિણતિ, કર્મ, ક્રિયા, નૈમિત્તિક, વ્યક્તિ, પરિણામ, ક્ષણિક સત, નિયતિ, ભવિતવ્યતા, હોનહાર, જો કાર્યના આટલા બધા જુદા જુદા નામો છે. કોઈ પણ બેઝિકમાં બેઝિક વસ્તુ થાય વિશ્વમાં એને કાર્ય કહેવાય છે. એઝ સિમ્પલ એઝ આપણે હાથ ઊંચો કર્યો, એ હાથ ઊંચો થવો એને પણ કાર્ય કહેવાય છે. વિશ્વમાં કોઈ પણ દ્રવ્યનું, દરેકે દરેક દ્રવ્યનું દરેક સમયે જે પર્યાયમાં પરિણમન ચેન્જ ચાલુ છે તે પરિણમનને કાર્ય કહે છે. ઇન શોર્ટ, દરેક દ્રવ્યની દરેક સમયની જે પર્યાય થાય છે તે પર્યાયને જ તેનું કાર્ય કહે છે. ફરીથી, દરેક દ્રવ્યની દરેક ક્ષણની દરેક સમયની જે પર્યાય થાય છે તે પર્યાય જ તે દ્રવ્યનું કાર્ય છે. અને વિશ્વમાં કેટલા દ્રવ્ય રહેલા છે, વિશ્વમાં તો અનંતા દ્રવ્ય રહેલા છે. એ અનંતા દ્રવ્યના દરેક સમયે અનંતા પર્યાય થાય છે કે નહીં, જો થાય છે તો વિશ્વમાં એક સાથે અનંત કાર્ય થઈ રહ્યા છે. આપણને મિથ્યાદ્રષ્ટિ જીવને સ્થૂળતાથી જોતા એ કાર્યો હળેલા મળેલા ભેગા થયેલા લાગે છે. જ્યારે સૂક્ષ્મતાથી એનો વિચાર કરીએ તો દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય પોતપોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે કરી રહ્યું છે. આ સિદ્ધાંત તો આપણે દર ચેપ્ટરમાં વારે ઘડીએ રિપીટ કરીએ છીએ. જો એ સિદ્ધાંત ઉપર જ રહેલો એક ક્વેશ્ચન આપણે વાંચીએ છીએ પ્રશ્નોત્તર માળામાંથી, સૌથી પહેલો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 379, પાનો નંબર છે 154, પ્રકરણ છઠ્ઠું, ઉપાદાન નિમિત્ત અધિકાર તથા નિમિત્ત નૈમિત્તિક અધિકાર. પ્રશ્ન 379, કાર્ય કેવી રીતે થાય છે, કાર્ય કેવી રીતે થાય છે. તો જો એમાં સમયસારના બે રેફરન્સ આપ્યા છે, કારણાનું વિધાયિત્વાદ એવ કાર્યાણી, એટલે કે કારણને અનુવિધાયી એ જ કાર્ય છે. અથવા બીજું રેફરન્સ, જો ઉપરનું રેફરન્સ છે સમયસર ગાથા 130-131 માંથી, હવે બીજું રેફરન્સ છે સમયસર ગાથા 68 ની ટીકામાંથી, કારણાનું વિધાયીની કાર્યાણી, એટલે કે કારણ લઈને જ કાર્ય હોય છે. જોઈએ છે ને ફરીથી સાકરનું એક્ઝામ્પલ, કોઈ પણ પદાર્થમાં સાકર નાખવાથી એ જે ફોર્મ્યુલેશન બને છે એ ફોર્મ્યુલેશનમાં કયો ટેસ્ટ આવે છે? સ્વીટનેસ જ આવે છે ને. કેમ સ્વીટનેસ આવે છે? કેમ કે સાકર એ સ્વીટ પદાર્થ છે અને એને મિક્સ કરવાથી સ્વીટ ટેસ્ટ આવે છે. સિમ્પલ એઝ ધેટ, બરાબર. તો જે ઇવેન્ચ્યુઅલ કાર્ય થયું કે ઓલા ફોર્મ્યુલેશનમાં સ્વીટનેસ આવી, એનું કારણ કોણ? એનું કારણ કોણ? તો કારણને અનુસરીને કાર્ય થાય છે. જો કાર્યમાં સ્વીટનેસ આવી તો કારણ પણ સ્વીટ હોવું જોઈએ. ફરીથી, જો કાર્યમાં સ્વીટનેસ આવી તો કારણ પણ સ્વીટ હોવું જોઈએ, એટલે મીઠાશનું કારણ સાકર છે. ચાલ આવે છે? આવી જ રીતે આપણે જેટલા કાર્ય સમજશું એ બધામાં કારણોની ચર્ચા કરશું અને કારણોમાં જ નિમિત્ત ઉપાદાન એ કારણો આપણે લગાવશું. કાર્ય હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે. આ એના સિનોનિમ્સ છે, એના સમાનાર્થી શબ્દ. કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણતિ એને કાર્ય કહે છે. ફરીથી આપણો જૂનો દ્રવ્યગુણ પર્યાયનો સિદ્ધાંત યાદ કરો. દરેક સમયે દરેક દ્રવ્યની એક પર્યાય થાય છે. પર્યાય એ પોતપોતાના દ્રવ્યની થાય છે, એક પર્યાય નથી. અહીંયા પર્યાયને કાર્ય કહ્યું છે, માટે એક કાર્યનો કરતા કોઈ બીજું કાર્ય અથવા બીજી પર્યાય અથવા એક કાર્યનો કરતા કોઈ બીજું દ્રવ્ય ક્યારે હોઈ શકે નહીં. જે દ્રવ્યમાં કાર્ય અથવા એની પર્યાય થાય છે એ દ્રવ્ય જ સ્વયં પોતે એનો કરતા છે. હવે એનું જ આપણે વિશ્લેષણ વધારે ડિટેલ, કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે. ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે. ચાર્ટમાં કાર્યના સમાનાર્થી શબ્દ તો જોયા, હાલત, દશા, અવસ્થા આદિ. હવે કાર્ય, કાર્યના કારણ, બરાબર. કારણ તો કારણ કોને કહે છે? નેચરલી એ ક્વેશ્ચન આપણને ઉભો થાય ને, કારણ કોને કહે છે? તો જો નીચે આપકો એક ગ્રે કલરનું બાર છે, કારણની નીચે પરિભાષા, કાર્ય કી ઉત્પાદક સામગ્રી કો, સામગ્રીને કારણ કહે છે, સામગ્રીને કારણ કહે છે. અને હમણાં ઉપરના ક્વેશ્ચનમાં આપણે શું વાંચ્યું? કાર્ય કેવી રીતના થાય છે? કે કારણને અનુસરી છે ને, કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. એવું કાર્ય, જેવું કાર્ય એવું કારણ. ખ્યાલ આવે છે ને બધાને? જો આપણે ક્વેશ્ચન નંબર 380 વાંચીએ પ્રશ્નોત્તર માળામાંથી, કારણ કોને કહે છે? કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે, એટલે કે કારણના કેટલા ભેદ છે ઇન શોર્ટ? તો કારણના બે ભેદ છે, ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિજ શક્તિ અથવા નિશ્ચય કહે છે અને નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. જો ફરીથી યાદ કરીએ, આપણે ઘણી વાર આ સિદ્ધાંત તો લીધો છે. ડોક્ટર હુકમચંદજી ભારેલ હંમેશા કહે છે, એમ કહી દેવામાં, જેવી સિચ્યુએશન બની છે એને એમને એમ કહી દેવામાં આવે તો એને તો નિશ્ચય કહેવાય છે. પણ જયારે બે દ્રવ્યને મળાવીને આવે તો એને વ્યવહાર કહે છે, નિશ્ચય સમજાવવાની લેવામાં આવે તો એને નિશ્ચય કહે છે, અને જયારે બે વસ્તુને મળાવીને કહે છે. નિમિત્ત શું છે? હંમેશા કોઈ પર વસ્તુ પર આરોપ આપવામાં આવે તેને નિમિત્ત કહેવાય છે, અને એ વ્યવહાર છે. વ્યવહાર પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહે છે? વ્યવહાર એટલે જૂઠું, પણ કોઈ જુદી રીતે સમજાવવી એને વ્યવહાર કહેવાય છે, અને જેમ વસ્તુ છે એમ સમજાવી દેવી તેને નિશ્ચય કહે છે. તો ઉપાદાન એ તો નિશ્ચય છે, અને નિમિત્ત તે વ્યવહાર છે. જો આપણે આ ઉપાદાન અને નિમિત્તને હજી વધારે સમજીએ છે, જો આ પાછા આપણે ચાર્ટમાં આવી જઈએ, એ ચાર્ટમાં પેલો ટ્રી ડાયગ્રામ છે ને, એ ટ્રી ડાયગ્રામની લેફ્ટ સાઈડે જુઓ, જે ગ્રે બોક્સ છે એમાં, નિમિત્ત કો પરમાર્થ કારણ માનને વાલા પર્યાય દ્રષ્ટિ યા મિથ્યા જવાની શૈલીને જ કોઈ સાચું માની લે બાય મિસ્ટેક, તો એને મિથ્યા દ્રષ્ટિ અથવા પર્યાય દ્રષ્ટિ કહેવાય છે. એને મિથ્યા દ્રષ્ટિ અથવા પર્યાય દ્રષ્ટિ કહેવાય છે. ફરીથી આપણું ઉદાહરણ લઈએ, એક ગ્લાસ દૂધ લીધું, એમાં એક ચમચી સાકર નાખી, અને મેકર નાખવાથી વ્યવહારથી કહેવાય હા ગળ્યું થઈ ગયું. કેમ કે ત્યાં દૂધ અને સાકર બે પદાર્થને મળાવીને વાત કરવામાં આવે છે. સાકરથી સૂક્ષ્મતા કો જાનના, જ્યાં સ્થૂળતાથી વાત થાય, જ્યાં બે પદાર્થને મળાવીને વાત થાય, તો એને વ્યવહાર કથન કહેવાય. ત્યાં એમ કહેવાય, વાંધો નહીં, કે દૂધ ગળ્યું થઈ ગયું, એક કથન પદ્ધતિ છે, અને સાકરના પરમાણુ જુદા છે. આમ ખ્યાલ આવે છે કે નહીં? કથન પદ્ધતિ એ જુદી વાત છે, અને સમજણમાં માન્યતામાં વસ્તુનું સ્વરૂપ સમજાવવું, ક્લિયર હોવું એ જુદી વાત છે. તો નિમિત્તને જે પરમાર્થ કારણ માને છે તે પર્યાય દ્રષ્ટિ છે અથવા મિથ્યા દ્રષ્ટિ છે. હવે જો રાઈટ સાઈડ આવી જાઓ, રાઈટ સાઈડ વિધાય છે તે કાર્ય છે. હવે જો આ બે જે એરોઝ માર્યા છે ને, એમાં આ લેફ્ટ સાઈડ લખ્યું છે નૈમિત્તિક, અને રાઇટ સાઈડ લખ્યું છે ઉપાદે. જ્યારે કોઈ કાર્ય થાય છે તો નિમિત્તની અપેક્ષાથી કહેવામાં આવે તો તે કાર્યને નૈમિત્તિક કહે છે, અને જ્યારે કોઈ કાર્યને ઉપાદાનની અપેક્ષાથી કહેવામાં આવે તો તેને ઉપાદે કહે છે. એમ સમજો, એક ટ્રાયંગ્યુલર વ્યવસ્થા છે, એક ટ્રાયંગ્યુલર વ્યવસ્થા છે. આ ઉપરનું જે કાર્ય, નીચેના જે બે કારણો, કાર્ય નિમિત્ત ઉપાદાન આવે તો એને નૈમિત્તિક કહેવાય છે. જ્યારે ઉપાદાનના એંગલથી કાર્યને જોવામાં આવે તો તેને ઉપાદેય કહેવાય છે. આખી વ્યવસ્થા જે છે તેને તમે કારણ અને કાર્ય વ્યવસ્થા કહો, અથવા તેને તમે નિમિત્ત ઉપાદાન વ્યવસ્થા કહો, નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા કહો, ઉપાદાન ઉપાદેય વ્યવસ્થા કહો, બધી રીતે જુદા જુદા નામો આપવામાં આવે છે, પણ વસ્તુ આખી હોલિસ્ટિક, આખા કાર્યની પદ્ધતિને સમજાવવાની શૈલી છે. ખ્યાલ આવે છે ને બધાને બરાબર? તો ફરીથી, કાર્ય કોને કહેવાય છે? કે જે કારણને અનુવિધાયી હોય તેને કાર્ય કહેવાય. થોડું રિવિઝન કરી લે ને, કાર્ય કોને કહેવાય? જે કારણને અનુવિધાયી હોય તેને કાર્ય કહેવાય. કારણ કોને કહેવાય? કે જે કાર્યની ઉત્પાદક સામગ્રી છે તેને કારણ કહેવાય. કારણ કહેવાય. અચ્છા, કાર્યને હાલત, દશા, અવસ્થા, પર્યાય આદિ જુદા જુદા નામથી કહી શકાય છે. કારણ બે પ્રકારના છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત તો વ્યવહાર છે, પર પદાર્થ પર આરોપ આપવાની પદ્ધતિ છે. ઉપાદાન જે છે તે નિજ શક્તિ છે, અથવા નિશ્ચય કારણ, ખરેખરું કારણ તો તે છે. બરાબર? આટલું આપણને ખ્યાલમાં આવી ગયો. અચ્છા, જો હવે ચાર્ટમાં ફરીથી આગળ વધીએ આપણે, કારણ ની નીચે જે ગ્રે બાર છે એમાં પરિભાષા તો આપણે વાંચી દીધી લેફ્ટ સાઈડમાં, હવે સેન્ટરમાં ન્યાય, કારણ પૂર્વક ही કાર્ય નિષ્પન્ન હોતા હૈ, અર્થાત બિના કારણ કે કાર્ય અસંભવ હૈ. આપણે એ જોયું ને કે કોઈ પણ કાર્ય જયારે થાય છે તો કારણ પૂર્વક જ કાર્ય થાય છે, અથવા જેવું જેવું તમે બરફ મૂકો તો તમને શીતળતા મળે છે, ખ્યાલ આવે છે. વગર કાર્ય થવું અસંજ્ઞાત કરના, કાર્ય કે કારણ કો જ્ઞાત કરના, આપણું પર્પસ શું છે આ બધું સમજીએ. જો ઇવેન્ચ્યુઅલી આ દરેક જીવનું પર્પસ અથવા પ્રયોજન તો સુખી થવું છે, એ સુખી થવું પણ એક કાર્ય છે ને, તો એ કાર્યનું કારણ કોણ, તેનું કારણ શું, જરૂરત મંદિર શું કામ જવું, પૂજા ભક્તિ શું કામ કરવી, ગુરુદેવના પ્રવચન શું કામ સાંભળવા, આ સ્વાધ્યાય આદિ શું કામ કરવો, ખ્યાલ આવે છે ને. જો આજકાલ એક પદ્ધતિ થઈ ગઈ છે કે કા તો અમુક એવો પક્ષ થઈ ગયો છે કે જે નિમિત્તને જ પ્રાંત અને ઉપાદાનને સાઈડ પર જ કરી નાખે, જેવી રીતના કે દેવશાસ્ત્ર આ ઉપવાસ આદિ કઈક તો 28 મૂળગુણનું પાલન કરો તો તમારું કલ્યાણ થશે, એ નિમિત્તાધીન દ્રષ્ટિ છે જેને મુખ્ય કરી નાખી. અમુક જગ્યા એવું કરે છે કે નિશ્ચયને જ મુખ્ય કરી નાખે છે, ઉપાદાનને જ મુખ્ય કરી નાખે છે, ત્યારે આ બધું 28 મૂળગુણ આદિ પાડીને તો શું ફાયદો, બસ પોતાના આત્મામાં રમી જાઓ, એમાં જ લીન થઈ જાઓ, હું તો વર્તમાનમાં જ ભગવાન છું. દ્રષ્ટિ થઈ ગઈ માટે આવા એક પક્ષપાત ન થઈ જાય માટે આ કાર્યની પદ્ધતિ સમજવી, એક આખી ડિટેલમાં એક કાર્યની પ્રણાલી સમજવી બહુ જરૂરી છે. કાર્ય જયારે થાય છે તો ઉપાદાનથી જ થાય છે, આવું હોવા છતાં પાંચ સમવાયયુક્ત નિમિત્તાદિની ઉપસ્થિતિ જરૂર હોય છે, એ સમજવું બહુ જરૂરી છે. થાય છે પણ બારમા વ્રત બધાનું યથા યોગ્ય સ્થાન એની જગ્યાએ છે એમ સમજીને જીવ જયારે બેલેન્સ થઈ જાય ત્યારે એને તત્વોનું સાચું સ્વરૂપ સમજાય છે, ખ્યાલ આવે છે. એટલે આપણું ઇવેન્ચ્યુઅલ પર્પસ તો આ હોલિસ્ટિક સિસ્ટમને સમજવું છે, એમાંથી તારવણી કાઢશું કે જીવ શું કરી શકે છે. તો જીવ તો તત્વ વિચાર અને ભેદ વિજ્ઞાનથી પોતાના આત્માનું સ્વરૂપ સમજીને એમાં લીન થઈ શકે છે, બાકી બધું છે. પણ હા, એ મારું કાર્ય કરી શકવામાં સમર્થ નથી, હું એનું કાર્ય કરી શકવામાં સમર્થ નથી, આવી ડિટેલમાં સમજણ થવી એ આપણું મૂળ પ્રયોજન છે. તો ચાલો આ આપણે જોયું કારણ 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 કાર્ય વ્યવસ્થા, એના અપર નામો, કાર્યના અપર નામો, એની કારણ અને કાર્યની પરિભાષાઓ, અને કારણ બે પ્રકારના છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, આટલું આપણે જોયું. ચલો હવે આગળ વધીએ છે. ક્વેશ્ચન નંબર 382 પ્રશ્નોત્તર માળા પેજ 155, ઉપાદાન કારણ કોને કહે છે? હવે આગળની પરિભાષા વાંચીએ, ઉપાદાન કોને કહે છે. જો પહેલા પરિભાષા વાંચીએ એની પહેલા આપણે ચાર્ટમાં ફરીથી એકવાર જોઈ લઈએ. જો તમે જોશો તો ઉપાદાન કારણના બે પ્રકાર કીધા છે ચાર્ટમાં, એક છે ત્રિકાળીઓ, મળ્યું બધાને. જો ઉપાદાન કારણના બે ભેદ, ત્રિકાળી ઉપાદાન કારણ અને ક્ષણિક ઉપાદાન કારણ. હવે એ જ ચાર્ટમાં જો ફરીથી નીચે ક્ષણિક ઉપાદાનના પણ બે ભેદ કીધા છે, ક્ષણિક ઉપાદાન કારણના પણ બે ભેદ, પહેલું છે અનંતર પૂર્વ બીજું કારણનો ભેદ પ્રભેદ. એમ જોવા જઈએ તો ત્રિકાળી યોગી સહિતનું દ્રવ્ય અને તત્ સમયની યોગ્યતા, ટોટલ ત્રણ ભેદ થયા. તો જો ત્રણેયની ડેફિનેશન આપણે વાંચીએ છીએ, ઉપાદાન કારણ કોને કહે છે, ક્વેશ્ચન 382, પહેલું ત્રિકાળી ઉપાદાન, જે દ્રવ્ય સ્વયં પરિભાષા ત્રિકાળી ઉપાદાન, જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમે, એમાં એક શબ્દ આપણે જોડી દઈએ, જે દ્રવ્યમાં કાર્યરૂપે પરિણમવાની શક્તિ ત્રિકાળ છે તેને ત્રિકાળી ઉપાદાન કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી તેનું ત્રિકાળી ઉપાદાન કારણ છે. ઘડો બનાવવો હોય તો માટી જોઈએ જ ને, માટી વગર ઘડો બને નહીં, માટે માટી એનું ત્રિકાળી ઉપાદાન કારણ છે. સિમિલરલી આપણા એક્ઝામ્પલમાં આપણે કોઈ વસ્તુમાં મીઠાશ કરવી હોય તો સાકર નામનો પદાર્થ આપણને જોઈએ, બરાબર ને? ચાલો, પણ આજે સવારના આપણે ઉઠ્યા સન્ડે મોર્નિંગ, થોડો લેટ ઉઠ્યા એટલે ચા બનાવવા મૂકી, દૂધ બનાવવા મૂક્યું, જે પણ મૂક્યું, હવે મૂક્યું ડબ્બામાં સાકર છે. બોલો, ડબ્બામાં સાકર પડી હોય તો ચા કેટલી મીઠી થઈ જાય? તમારી ચા ગેસ ઉપર છે અને સાકર ડબ્બાની અંદર છે તો ચા કેટલી ગળી થઈ જાય? જ્યાં સુધી સાકરને ડબ્બામાંથી કાઢીને ચામાં ન નાખીએ ત્યાં સુધી સાકરમાં ત્રણેય કાળ મીઠાશનો સ્વભાવ હોવા છતાં સાકર દૂધને કે ચાને ગળ્યું કરવા સમર્થ નથી. જે પદાર્થમાં ત્રણેય કાળ એવો સ્વભાવ હોય કે જે મીઠાશ કરવામાં સમર્થ છે એવો પદાર્થ કયો? તો સાકર. પણ જ્યાં સુધી એને વાપરવામાં ન આવે ત્યાં સુધી એ મીઠાશ કરી શકતું નથી. અત્યારનો તો પહેલો પોઈન્ટ કે મીઠાશ કરવાની ત્રણેય કાળ સામર્થ્ય કેમાં છે. તો મીઠાશ કરવાની ત્રણેય કાળ સામર્થ્ય સાકર નામના પદાર્થમાં છે. જે પદાર્થમાં કાર્ય ઉત્પાદન કરવાની સામર્થ્ય હોય તેને ત્રિકાળી ઉપાદાન કહે છે. જો બ્રેકેટમાં ત્યાં લખ્યું છે દ્રવ્યાર્થિક નયે, દ્રવ્યાર્થિક નયે એટલે જે પદાર્થના જે દ્રવ્યમાં એવા ગુણો હોય કે જેનાથી એ જાતનું કાર્ય થાય તો એને દ્રવ્યાર્થિક નયે એને ઉપાદાન કારણ કહે છે. એટલે કે દ્રવ્યથી તે કાર્યનું તે ઉપાદાન કારણ છે. પણ પર્યાયમાં ક્યારે થાય છે? કે જ્યારે પર્યાયાર્થિક નયે આપણે સાકરને એ ચામાં નાખશું ત્યારે. બાકી સાકર તો આપણા ડબ્બામાં ત્રણેય કાળ પડી છે તો પણ એનાથી ચા મીઠી થતી નથી, ખ્યાલ આવે છે? માટે સેકન્ડ ઉપાદાન કારણ પરિભાષાની જરૂરત પડી. જો પહેલાથી જ કાર્ય થઈ જતું હોત તો પછી સેકન્ડની જ પરિભાષાની જરૂરત શા માટે પડે? તો જો સેકન્ડ શું છે, અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય યુક્ત દ્રવ્ય ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય યુક્ત દ્રવ્ય કાર્ય છે. જો થોડું લેંગ્વેજ થોડી અઘરી લાગે પણ આપણે એક્ઝામ્પલથી સમજશું તો હમણાં સમજાઈ જશે. જો ઉદાહરણ જોઈએ, જેમ માટીનો ઘડો થવામાં માટીનો પિંડ એ ઘડાની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે અને ઘડારૂપ કાર્ય તે પિંડનો અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય છે. ફરીથી આપણા ઉદાહરણમાં જો આપણે ચા બનાવવા મૂકી અને ડબ્બામાં સાકર પડી છે તો અહીંયા પહેલો શબ્દ શું છે, અનાદિકાળથી દ્રવ્યમાં જે પ્રવાહ પર્યાયનો પ્રવાહ ચાલ્યો આવે છે. જો એ સાકરમાં જે ડબ્બામાં જે સાકર છે એ શેનાથી બની છે? તો શેરડીના રસમાંથી, બરાબર. તો એ સાકરના પરમાણુઓનો પર્યાયનો પ્રવાહ શું છે કે સૌથી પહેલા તો જે ખેડૂત હતો એણે શેરડીનો ક્રોપ, શુગર કેનનો ક્રોપ એણે વાવ્યો, એમાંથી શુગર કેન બની એટલે એમાંથી એ શેરડી બની, એમાંથી શુગર કેન જ્યુસ કાઢ્યો, એ જ્યુસને ઇવાપરેટ કરીને એમાંથી શુગર ક્રિસ્ટલ્સ બનાવ્યા, એ શુગર ક્રિસ્ટલ મેન્યુફેક્ચરરમાંથી દુકાનમાં આવ્યા, શોપમાં આવ્યા, શોપમાંથી એ શુગર આપણે ખરીદી અને એ ખરીદીને આપણે હવે ડબ્બામાં કાઢીને ડબ્બામાં ભરીને મૂકી, બરાબર. હવે જ્યારે ચા બનાવવા તૈયાર થયા ત્યારે આપણે ડબ્બો ખોલ્યો, એક ચમચી લીધી અને સાકર એમાંથી લઈને બસ ચામાં નાખવા માટે તૈયાર થયા છીએ. આ જે બધો પર્યાયનો પ્રવાહ, જે ક્રમ આખો સિસ્ટમેટિકલી વધ્યો, અને સાકરની ચમચી એ બસ ચામાં રેડવા માટે તૈયાર થઈ, ત્યાં સુધીની જે એકદમ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, અનંતર એટલે અંતર રહિત, અનઅંતર, અંતર રહિત પૂર્વ ક્ષણવર્તી પર્યાય. નેક્સ્ટ પર્યાય શું છે? કે આપણે ચમચીમાંની સાકર ચામાં નાખી દીધી અને જેવી નાખી એવી ચા ગળી લઈએ. પણ એની પૂર્વ ક્ષણવર્તી પર્યાય શું છે? કે ચમચીમાં સાકર લઈને આપણે રેડી ઉભા છે. ખ્યાલ આવે છે ને બધાને? તો એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અને અનંતર ઉત્તર, ઉત્તર એટલે નેક્સ્ટ પર્યાય શું છે? કે આપણે સાકર નાખીને ચા ગળી જઈએ. આપણું કારણ શું છે અહીંયા? સોરી, આપણું કાર્ય અહીંયા શું છે? કે ચા ગળી કેવી રીતના થાય. એનું કારણ આપણે શું જોયું? કે એક તો ત્રિકાળી ઉપાદાન કારણ, કે સાકર નામનો પદાર્થ છે આપણી પાસે, એનાથી ચા ગળી થશે. પણ એ ક્યારે ગળી થશે? કે જ્યારે આપણે સાકરને લઈને ચામાં નાખશું ત્યારે. તો પ્રોસેસ જોઈશે, ખાલી પદાર્થથી કાર્ય નહીં થાય. પ્રોસેસ શું છે? કે આપણે શેરડીમાંથી, શુગરકેન જ્યુસમાંથી, સાકરમાંથી, દુકાનમાંથી આપણે લઈને આવ્યા, આપણા ડબ્બામાં રેડી છે, એમાંથી ચમચીમાંથી લઈને હવે ચામાં નાખવા રેડી છે, એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય. માટે એક્ચ્યુઅલ કારણ કોણ? પેલો સાકર નામનો પદાર્થ, કે હવે ચમચીમાં રહેલી સાકર જે ચામાં રેડવા માટે તૈયાર છે તે. ખ્યાલ આવે છે ને બધા? તો હવે એમ કહેવાય કે ના, ચા ગળી થવાનું ખરેખરું કારણ તો એ ચમચીમાં રહેલી સાકર છે, જે હવે નેક્સ્ટ સમયમાં બસ ચામાં ભળવાની છે. એટલે એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય તે કારણ, અને ચાનું ગળ્યું થવું તે કાર્ય. ઓકે, તો આપણે બે વસ્તુ જોઈ લીધી, કે એક તો પદાર્થ અને બીજું આખો પ્રોસેસ થઈને જે એક ઇમિડિયેટ પ્રીવિયસ મોમેન્ટ પર આવીને અટકી ગયા. એના સિવાય પણ હજી ત્રીજી પરિભાષા કે જે ઉપાદાનની, કે આ બે થઈ ગયા તો પણ થર્ડ, જો થર્ડ પરિભાષા વાંચીએ, એ સમયના પર્યાયની યોગ્યતા, તે સમયે તે દ્રવ્યને પરિણમવાની શક્તિ તે ઉપાદાન કારણ છે, અને તે જ પર્યાય તેનું કાર્ય છે. ઉપાદાન તે જ સાચું વાસ્તવિક કારણ એટલે કે પર્યાયાર્થિક નયે છે. જો પર્યાયાર્થિક નયે, હવે આ પર્યાયની વાત આવી ને, આપણે એ સાકરની, આપણે એ ચમચીમાં સાકર લીધી અને ચામાં નાખવા તૈયાર છે, અને ત્યાં બેલ વાગી, તો આપણે શું કર્યું? હજી જસ્ટ નાખવાના હતા અને આપણે પહેલા સાઈડ પર મૂકી દીધી કે ભાઈ જોઈ આવું જરાક બેલ કોણ આવ્યું ઘરમાં. ખ્યાલ આવે છે ને? તો જો ત્રિકાળી દ્રવ્ય તો છે, સાકર તો છે, આખો પ્રોસેસ પણ થયો, અને પ્રોસેસ થઈને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સુધી પણ પહોંચ્યા, અને સાકર આપણે ચામાં નાખવાના જ હતા અને ત્યાં બેલ વાગી, તો બોલો હવે એ સાકરને ચા સુધી પહોંચવામાં હજી એ સમયની પર્યાયની યોગ્યતા નહોતી, એટલે સાકર ચામાં ન પહોંચી અને એ ગળી ન થઈ. ખ્યાલ આવે છે ને બધાને? જો અત્યાર સુધી ત્રિકાળી ઉપાદાન કારણ હતું, અનંતર ક્ષણવર્તી પર્યાય સહિત જે પૂર્વ દ્રવ્ય છે એ પણ હતું, પણ એ સમયની હજી યોગ્યતા નહોતી તો કાર્ય હજી ન થયું. હવે બેલ કોઈ જોઈને એ આવ્યા અને હવે આવીને એમણે સાકર અંદર નાખી, તો જે સમયે એ સાકર ચામાં પડવાની છે એ સમયને જ કારણ કહેવાય, અને ત્યારે જે ચાનું ગળ્યું થવું એને એનું કાર્ય કહેવાય. આવી રીતના આખા કાર્યને સમજાવવાની ત્રણ જાતના ઉપાદાન કારણની પદ્ધતિ આપણે જોઈ. ઉપાદાનને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ફરીથી થોડું રિવાઇઝ કરીએ. ઉપાદાન કારણના બે ભેદ, પહેલું છે ત્રિકાળી ઉપાદાન, બીજું છે ક્ષણિક ઉપાદાન. જો આપણે જેને નોટબુક હોય તો ચાર્ટ બનાવતા રહેજો સાથે સાથે. આપણે ચાર્ટમાં શું જોયું, એક બાજુ ઉપર લખો કાર્ય અને કાર્યના જુદા જુદા નામ, હાલત, દશા, અવસ્થા આદિ આદિ. પછી નીચે લખો કારણ, કારણની પરિભાષા લખો કે કાર્યની ઉત્પાદક સામગ્રીને કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. હવે પરિભાષામાં કારણના બે ભેદ બનાવો ચાર્ટમાં, લેફ્ટ સાઈડ નિમિત્ત ઉપાદાન નિમિત્ત કારણ અને રાઈટ સાઈડ ઉપાદાન કારણ. હવે જે ઉપાદાન કારણ રાઈટમાં બનાવ્યું એના પાછા બે ભેદ પાડો, એમાં લેફ્ટ સાઈડ લખો ત્રિકાળી ઉપાદાન, રાઈટ સાઈડ લખો ક્ષણિક ઉપાદાન. એ ક્ષણિક ઉપાદાન જે લખ્યું એના પાછા બે ભેદ પાડો, એમાં લેફ્ટ સાઈડ લખો અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય અને રાઈટ સાઈડ તત સમયની યોગ્યતા, એ જ સમયની એ દ્રવ્યની યોગ્યતા કે જેનાથી એ પર્યાય ત્યાં પ્રોડ્યુસ થઈ અને કાર્ય થયું. ખ્યાલ આવે છે? તો જો ઉપાદાન કારણના બે ભેદ એમ પણ કહી શકાય કે જે ત્રિકાળી ઉપાદાન છે એ દ્રવ્યાર્થિક નયે વાત છે, એટલે દ્રવ્યની વાત છે, અને અને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તત્સમયની યોગ્યતા એ બે પર્યાયાર્થિક નયે છે, એ પર્યાયની વાત છે. ફરીથી જો દ્રવ્યાર્થિક નયે જે ત્રિકાળી ઉપાદાન છે તે દ્રવ્યની વાત છે અને પર્યાયાર્થિક નયે જે ક્ષણિક ઉપાદાન છે એના બે ભેદ, એક અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય અને એક તત્ સમયની તે સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે? આમ કારણના બે ભેદ આપણે જોયા. હવે જો પ્રશ્નોત્તર માળામાં એ નીચે બ્રેકેટમાં પણ લખ્યું છે અમુક જે આધાર એ આપણે જોઈ લઈએ. ધ્રુવ ઉપાદાન તથા ક્ષણિક ઉપાદાન માટે જુઓ. જો આ ત્રિકાળી ઉપાદાનને ધ્રુવ ઉપાદાન પણ કહેવાય છે, ત્રિકાળી ઉપાદાનને ધ્રુવ ઉપાદાન પણ કહેવાય છે. ધ્રુવ ઉપાદાન તથા ક્ષણિક ઉપાદાન માટે જુઓ. પહેલું અષ્ટ સહસ્ત્રી, આ અષ્ટ સહસ્ત્રી જે તત્વાર્થ સૂત્ર ગ્રંથ છે ને એનું ટીકા ગ્રંથ છે, એમાં શ્લોક નંબર 58 પાનો નંબર 210. બીજું છે ચિદ વિલાસ, એમાં પાનો નંબર 36 અને ત્રીજું છે જ્ઞાન દર્પણ જેમાં પાનો નંબર 25, 40 અને 56. ખ્યાલ આવે છે? આવી રીતના જો આપણે ઉપાદાન કારણના ત્રણ ભેદ જોયા, જો ચાર્ટમાંથી પણ એ ત્રણેની પરિભાષા આપણે જોઈ લઈએ. જો ચાર્ટમાં તમે ઝૂમ ઇન કરશો તો ઉપાદાન કારણ, એ ઉપાદાન કારણમાં જો ત્રિકાળી ઉપાદાન પર આવી જઈએ, એ ત્રિકાળી ઉપાદાનમાં પહેલું અપર નામ, અપર નામ એટલે એના બીજા નામ, જુદા નામો, તો ધ્રુવ નિત્ય, દ્રવ્ય શક્તિ, ધ્રુવ પર્યાય, અસમર્થ ઉપાદાન કારણ, પારિણામિક ભાવ, ભેદ કારણ આદિ બધા આ ત્રિકાળી ઉપાદાનના બીજા નામ છે, ત્રિકાળી ઉપાદાનના બીજા જુદા જુદા નામો છે. હવે એ નામોનું મીનિંગ શું છે, જેમ જેમ આપણે ક્વેશ્ચન આવતા જશે એમ એમ એના મીનિંગ જોશું. જો પરિભાષા હમણાં જોઈ લઈએ, જો દ્રવ્ય યા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમિત હો, ઉસ દ્રવ્ય યા ગુણ કો ઉસ કાર્ય કા ત્રિકાળી ઉપાદાન કારણ કહેતે હૈં. આપણે જે હમણાં પ્રશ્નોત્તર માળામાં જે પરિભાષા જોઈ ને સેમ જ છે, જે દ્રવ્ય અને અહીંયા ગુણ પણ લીધા છે, એટલે જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્ય રૂપે પરિણમિત થાય એ દ્રવ્ય અથવા ગુણને ત્રિકાળી ઉપાદાન કારણ કહે છે. જો રાઈટ સાઈડ આવો ક્ષણિક ઉપાદાનમાં, નીચે આવો ક્ષણિક ઉપાદાનમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય એની પરિભાષા. જો આપણે પરિભાષા શું જોઈ કે દ્રવ્ય ઓર ગુણો મે જો પર્યાયો કા અનાદિ અનંત પ્રવાહ ચલા કરતા હૈ ઉસ પ્રવાહ ક્રમ મે વિવક્ષિત કાર્ય કી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય વો ક્ષણિક ઉપાદાન કારણ હૈ ઓર અનંતર ઉત્તર ક્ષણવર્તી વિશિષ્ટ પર્યાય સોરી વિવક્ષિત પર્યાય વિશિષ્ટ દ્રવ્ય વો કાર્ય હૈ. ફરીથી આપણે શું જોયું કે આ જે દ્રવ્ય અથવા ગુણો છે એનો અનાદિ અનંત પ્રવાહ જે ચાલુ છે એ અનાદિ અનંત પ્રવાહમાં જે પર્ટિક્યુલર પર્યાયમાં કાર્ય થવાનું છે તે પર્ટિક્યુલર કાર્યની જસ્ટ પ્રીવિયસ પર્યાય તેનું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું કાર્ય કહેવાય અને દેટ પર્ટિક્યુલર પર્યાય ઇટસેલ્ફ એનું અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કહો અથવા એને કાર્ય કહો. ખ્યાલમાં આવે છે? આવી રીતના અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એની પરિભાષા આપણે જોઈ. હવે રાઈટ સાઈડ આવો જે તત્ સમયની યોગ્યતા એની પરિભાષા આપણે જોઈ લઈએ. જો તત્સમય કી યોગ્યતા એના બીજા નામો પણ છે જુદા જુદા, અભેદ કારણ, સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત, આ બધા એના જુદા જુદા અપર નામો છે. બીજું જે આપણે પ્રશ્નોત્તર માળામાં જોયું આ અનંત પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, આ બેને પર્યાય કારણ પણ કહેવાય છે અથવા પર્યાય નય કહેવાય છે અને ત્રિકાળી ઉપાદાન કારણ જે છે એને દ્રવ્યાર્થિક નય કહેવાય અથવા દ્રવ્ય કારણ પણ એને કહેવાય છે. જો તત્સમયની યોગ્યતાની પરિભાષા ઉસ સમય કી પર્યાય કી ઉસી સમય હોને રૂપ યોગ્યતા, જે સમયની પર્યાય છે તેનું તે જ સમયે થવારૂપ યોગ્યતા, તેને ક્ષણિક ઉપાદાન કારણ હૈ ઓર વહી પર્યાય કાર્ય કહેલાતી હૈ. જો આ ટોપિક તો આપણે ષટકારકમાં ઘણી વાર જોયો છે, જે સમયે જે દ્રવ્યની જે પર્યાય થવાની છે તે પોતાના જ ષટકારક સહિત તે પર્યાયનું તે સમયે થવું તેને તત્ સમયની યોગ્યતા કહેવાય છે અથવા એને એ કાર્યનું પર્યાયાર્થિક નય કારણ કહેવાય છે. ખ્યાલ આવે છે? જો ઇનવે આ બધા ટોપિક વસ્તુ સ્વરૂપ જે છે કોઈ પણ કાર્ય કેવી રીતના થાય એને સમજાવવાની પદ્ધતિ છે. બધા ટોપિક એક જ વસ્તુનું વર્ણન કરે છે જુદી જુદી ભાષામાં જુદા જુદા એંગલથી જુદા જુદા કોન્સેપ્ટ આપણને સમજાવવા માટે આ બધા જુદા જુદા વિશેષો અહીંયા લેવામાં આવ્યા છે. સો ઇન ધી એન્ડ આપણે આ ક્લાસ પૂરો કરીએ એની પહેલા જસ્ટ 2 મિનિટમાં બધું રિવાઇઝ કરી લઈએ. આપણે શું શું જોયું આજે? આપણે જોયું કોઈ પણ કાર્ય જ્યારે થાય તો એના બે કારણ હોય છે, એક છે ઉપાદાન કારણ, એક છે નિમિત્ત કારણ. તો કાર્ય અને કારણની વ્યવસ્થા ટ્રાયંગલ જેવી છે. કાર્યને જો નિમિત્તની અપેક્ષાએ કહેવાય તો એને નૈમિત્તિક કહેવાય અને ઉપાદાનની અપેક્ષા કહો તો એને ઉપાદેય કહેવાય છે. તો નિમિત્ત ઉપાદાન વ્યવસ્થા કહો કે કારણ કાર્ય મીમાંસા કહો કે નિમિત્ત નૈમિત્તિક અધિકાર કહો ઉપાદાન ઉપાદેય અધિકાર કહો, બધું એક જ વસ્તુનું વર્ણન કરે છે. આ કોઈ પણ કાર્યને સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ સમજવાની પદ્ધતિ છે અથવા જ્ઞાતથી અજ્ઞાતને સમજવાની પદ્ધતિ છે. આ જ્ઞાતથી અજ્ઞાતનું શું વર્ણન છે એ આપણે વિશેષતાથી પછી જોશું. છેલ્લું આપણે શું જોયું? કાર્ય કોને કહેવાય છે? એ કારણને અનુસરીને થાય તેને કાર્ય કહેવાય. કારણ કોને કહેવાય? જે કાર્યની ઉત્પાદક સામગ્રી હોય તેને કારણ કહેવાય છે. એના સિવાય આપણે ઉપાદાન કારણની 3 પરિભાષાઓ જોઈ. ત્રિકાળી ઉપાદાન, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયયુક્ત દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, એમ કરીને આપણે ઉપાદાનની ત્રણ પરિભાષાઓ આપણે જોઈ. નિમિત્તની પરિભાષા અને એનું વર્ણન એ બધું હવે હજી પછી આવશે. તો ઇન શોર્ટ આપણે પ્રશ્નોત્તર માળામાં આજે 379 થી 382 ક્વેશ્ચન સુધી આપણે જોયું. આગળની જે ચર્ચા છે આપણે આગળ પછી જોશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? આપણી પાસે 1-2 મિનિટનો ટાઈમ બાકી છે. ચાલો, નથી તો આપણે જીનવાણી સ્તુતિ કરીએ છીએ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તમો. બોલો જીનવાણી માત નો જય હો. હવે થોડી વારમાં અહીંયા સોલ સાયન્સ ના 4 ગતિ ઉપરના ક્લાસ શરૂ થશે. જય જીનેન્દ્ર બધાને.